బాల్కాండ్ భక్తి ముక్తి విద్యాయిని భగవత శ్రీరామచంద్రస్య హే లోకాః కామదుధా అధి పద్మయుగలం సేవద్వం అత్యుత్సుక నానా జ్ఞాన విశేష మంత్ర వితతిం త్యక్త్వా సుదరే వృషం రామం శ్యామతను స్మరారి హృదయే భాంతం భజద్వం బుధాః. ప్రభు ప్రాగట్య పరమాత్మా శ్రీరామచంద్రజీను ప్రాగట్య సూర్యవంశమાં જ દશરથ મહારાજને ઘરે થયું છે. રામજી પ્રગટ થયા છે. હો, રામજીનો જન્મ થયો નથી. અજ અવિનાશીનો જન્મ કેવો? જેનો જન્મ થાય છે તેનો વિનાશ પણ છે. રામજી તો છે અકલ અનિહ અનામ અરૂપા અનુભવગમ્ય અખંડ અનુપા મન ગોતિત અમલ અવિનાશી નિર્વિકાર નિર્વધિ સુખરાશી. રામાયણમાં સ્પષ્ટ વર્ણન આવ્યું છે કે રામજીનો જન્મ થયો નથી, પ્રાગટ્ય થયું છે. રામજી શું કૌશલ્ય માના પેટમાંથી બહાર આવ્યા છે? શ્રીકૃષ્ણ દેવકીજીના પેટમાંથી બહાર આવ્યા છે? શ્રીકૃષ્ણ બહારથી જ પ્રગટ થયા છે, શ્રીરામ બહારથી જ પ્રગટ થયા છે અને પછી બાર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્ત્રી પુમાલી વિયોગ યોગાત્મા દેહો વિષ્ણોન જાયતે કિંતુ નિર્દોષ ચૈતન્ય સુખમ નિત્યમ સ્વકરામ તનુમ પ્રકાશયંતી સૈવેયમ જની વિષ્ણોનમ ચાપરા. ભગવાન અવતાર ધારણ કરે છે, પ્રગટ થાય છે ત્યારે આપણું શરીર જે માતા પિતાના શરીરમાંથી બન્યું છે તેવી રીતે ભગવાનનું શરીર માતા પિતાના શરીરમાંથી બનતું નથી. પરમાત્મા તો નિજના નિર્ગુણ નિરાકાર ચિદાનંદમય સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપને પ્રકાશિત કરે છે. શ્રીરામજીનો જન્મ થતો નથી, શ્રીરામજીનું પ્રાગટ્ય થાય છે. ભગવાનનો અવતાર થાય છે તે શું થાય છે? જ્યાં ભગવાન નથી ત્યાં આવીને ભગવાન ઊભા રહે છે? જગતમાં એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં ભગવાન સૂક્ષ્મ સ્વરૂપે બિરાજતા ન હોય. ભગવાન સર્વવ્યાપક છે, સર્વત્ર છે, પણ માયાના પડદામાં સંતાયેલા રહે છે. ભગવાનનો અવતાર થાય છે એટલે કે પરમાત્મા માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય છે. ભગવાનનો જન્મ થતો નથી, ભગવાનનું પ્રાગટ્ય થાય છે. માયાનું આવરણ પરમાત્મા દૂર કરે છે. શંકર ભગવાન માતા પાર્વતીજીને આ કથા કહે છે. પરમાત્માની લીલા અપરંપાર છે. મહારાજા દશરથના ઘેર ત્રણ પ્રધાન રાણીઓ હતી, પણ રાજાને કંઈ સંતતિ ન હતી, તેથી દશરથ મહારાજ બહુ દુઃખી હતા. રાજાએ વશિષ્ઠ ઋષિને પ્રાર્થના કરી. વશિષ્ઠજીએ કહ્યું કે રાજન, પુત્રેષ્ટિ યજ્ઞ કરો. તમારા ઘરે પરમાત્મા પુત્ર રૂપે પધારશે, પણ આ યજ્ઞમાં મહાન ઋષિ ઋષ્યશૃંગ પધારે તો જ યજ્ઞ સફળ થશે. ઋષ્યશૃંગે વિભાંડક ઋષિના પુત્ર હતા. વિભાંડક ઋષિએ પુત્ર ઋષ્યશૃંગને જન્મથી જ માતાથી અલગ કર્યા હતા. ઋષ્યશૃંગને એવી રીતે રાખ્યા હતા કે તેમને કોઈ સ્ત્રીના દર્શન થાય નહીં. સ્પર્શની તો વાત જ ક્યાં રહી? કોઈ પણ સ્ત્રીના દર્શન સુદ્ધા તેમને થયા નથી. તેમને ખબર જ ન હતી કે જગતમાં સ્ત્રી પણ હોય છે. ઋષ્યશૃંગ જીતેન્દ્રિય હતા, મહાન તપસ્વી હતા. તેમની તપશ્ચર્યા ખૂબ વધી. તે સમયે અંગ દેશમાં રાજા રોમપાદ રાજ્ય કરતો હતો. અંગ દેશમાં ભયંકર દુકાળ પડ્યો. અનાવૃષ્ટિને કારણે પ્રજા બહુ દુઃખી થઈ ગઈ. ત્યારે બ્રાહ્મણોએ રાજાને સલાહ આપી કે જીતેન્દ્રિય તથા વિદ્યા, વ્રત અને તપના બળવાળા ઋષિ શૃંગને ઋષિ અહીં પધારે તો વૃષ્ટિ થાય. ઋષ્ય શૃંગ ઋષિને તેડી લાવવાની રાજાએ અમાત્યાઓને અને પુરોહિતોને આજ્ઞા કરી, પણ સૌને વિભાંડક મુનિના શ્રાપનો ભય લાગ્યો. અંતે એમણે એક યુક્તિ કરી, વેશ્યાઓને વિભાંડક ઋષિના આશ્રમે મોકલી. તેમના વડે ઋષ્ય શૃંગને મોહિત કરી અંગ દેશમાં લઈ આવવાનું નક્કી થયું. અનેક વેશ્યાઓને મુનિના આશ્રમ પાસે મોકલી. વિભાંડક મુનિ કોઈ કાર્ય અર્થે આશ્રમ છોડીને દૂર વનમાં ગયા. ત્યારે લાગ સાધીને વેશ્યાઓ ઋષ્ય શૃંગ પાસે ગઈ. પ્રથમ તો ઋષ્ય શૃંગ વેશ્યાઓને ઓળખી શક્યા પણ નહીં, એમને મહાત્માઓ સમજી બેઠા. પણ પછી તો વેશ્યાઓને હાવભાવ, ગાનતાન, મિષ્ટાન આદિ પદાર્થો ઋષ્ય શૃંગને મોહિત કર્યા. ત્યાગ સમજપૂર્વકનો હોવો જોઈએ. અજ્ઞાનથી કરેલો ત્યાગ ટકતો નથી. વિભાંડક ઋષિની એ ભૂલ હતી. ઋષ્ય શૃંગને તેમણે સ્ત્રી વિશે અજ્ઞાનમાં રાખ્યા હતા અને તેથી સ્ત્રીઓના સંસર્ગમાં આવતા તેમનો ત્યાગ ટકી શક્યો નહીં. ઋષ્ય શૃંગ ઋષિ કામાંધ થયા. વેશ્યાઓ તેમને રોમપાદ રાજાના નગરમાં લઈ જવામાં સફળ થઈ. ઋષ્ય શૃંગનું આગમન થતાં જ અંગ દેશમાં વૃષ્ટિ થઈ. સર્વત્ર આનંદ છવાયો. પ્રસન્ન થઈને રાજાએ ઋષિનું ખૂબ સન્માન કર્યું અને પોતાની પુત્રી શાંતા તેમને પરણાવી. ઋષ્ય શૃંગ ઋષિ રોમપાદ રાજાની નગરીમાં જ પત્ની સાથે સંયમથી રહેવા લાગ્યા. વશિષ્ઠજીએ દશરથ રાજાને કહ્યું કે એ નિર્વિકાર ઋષિ અહીં આવે તો જ યજ્ઞ સફળ થાય. તમે ઋષ્ય શૃંગને તેડાવો. ઋષ્ય શૃંગ ઋષિને અયોધ્યાજીમાં લઈ આવ્યા છે. વશિષ્ઠજીએ ઋષ્ય શૃંગ ઋષિના હાથે રાજા દશરથ માટે પુત્ર કામેષ્ઠિ યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિભાગ ગ્રહણ કરે છે. ત્રિકાળ સંધ્યા કરનાર તપસ્વી બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થાય તે પહેલાં તો તે દેવને યજ્ઞ મંડપમાં પ્રગટ થવું પડે. દેવો મંત્રને આધીન હોય છે. જ્યાં વશિષ્ઠ ઋષિ આચાર્ય છે, જ્યાં ઋષ્ય શૃંગ ઋષિ વિરાજેલા છે, તેવા દશરથ રાજાના યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થાય છે. હવે ભાગ ગ્રહણ કરે છે. પરમ આનંદ થયો છે. પૂર્ણાહુતિના સમયે યજ્ઞકુંડમાંથી અગ્નિનારાયણ ભગવાન બહાર આવ્યા છે. સુવર્ણ પાત્રમાં પ્યાસ લઈને અગ્નિદેવ પધાર્યા છે. યજ્ઞ નારાયણ સર્વના મનોરથ સફર કરવા તૈયાર છે. તે સર્વને બોલાવે છે, તમે મારું આરાધન કરો, હું તમારી સર્વકામના પૂર્ણ કરીશ. પ્રત્યક્ષ અગ્નિદેવ ત્યાં પ્રગટ થયા છે. દશરથ રાજાને તે પ્રસાદ આપ્યો છે અને કહ્યું છે કે તાસુત્વમ લપ્સ્યે પુત્રાન યદર્થ યજસે નૃપઃ. તમારા ઘેર ચાર બાળકો પ્રગટ થવાના છે. એ તમારી કીર્તિને બહુ વધારશે, તમને અતિશય સુખી કરશે. દશરથ મહારાજને આશીર્વાદ આપી અગ્નિનારાયણ અંતર્ધ્યાન થયા. દશરથ રાજાને અતિ આનંદ થયો. પ્રસાદ માથે ચડાવ્યો. વશિષ્ઠ ઋષિને વંદન કરીને રાજાએ કહ્યું, ગુરુદેવ, તમારી કૃપાથી મને આ પ્રસાદ મળ્યો. હવે આ પ્રસાદનું હું શું કરું? વશિષ્ઠ ઋષિ મહાન જ્ઞાની હતા. વશિષ્ઠ ઋષિએ વિચાર કરીને રાજાને કહ્યું કે રાજન, કૌશલ્યાજી એ ધર્મ પત્ની છે, યજ્ઞમાં જે પ્રસાદ મળ્યો છે તેનો અધિકાર ધર્મ પત્નીનો છે. કઈ કઈ એ ધર્મ પત્ની નથી, ભોગ પત્ની છે. માટે પ્રસાદનો મુખ્ય અધિકાર કૌશલ્યાજીનો જ છે. અર્ધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો, બાકી જે અર્ધો રહ્યો તેના બે ભાગ કર્યા. એક ભાગ કૈકેયીને આપ્યો અને એક ભાગ સુમિત્રાને આપ્યો. કેટલાક રામાયણોમાં એવું વર્ણન આવે છે કે કૈકેયીને સૌંદર્યનું અભિમાન હતું. કૈકેયીને એમ હતું કે હું બહુ સુંદર છું, તેથી રાજા મને આધીન છે. કૌશલ્યાજીને પ્રસાદ પ્રથમ મળ્યો અને કૈકેયીને પાછળથી મળ્યો, તેથી કૈકેયીનું અભિમાન ગવાયું. તેને બહુ ખોટું લાગ્યું. હાથમાં પ્રસાદ લઈને કૈકેયીએ ક્રોધ કર્યો. કર્કશ વાણીથી તેણે દશરથ મહારાજનું અપમાન કર્યું. તેણે દશરથ મહારાજને કહ્યું, મને છેલ્લો પ્રસાદ કેમ આપ્યો? તમે શું સમજો છો? મને બજારમાંથી વેચાતી લાવ્યા છો? તમને કંઈ ભાન છે કે નહીં? તમારા આ પ્રસાદ મારે લેવો નથી. કર્કશ વાણીથી જે પતિનું દિલ દુભાવે તે કૈકેયી. કૈકેયીએ પ્રસાદનું અપમાન કર્યું. તે સમયે ભગવાન શંકરની પ્રેરણાથી એક સંભળી ત્યાં આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવીને લઈ ગઈ. અંજન પર્વતમાં શ્રી અંજલી દેવી ભગવાન શંકરનું આરાધના કરતા હતા. અંજની દેવીની ઈચ્છા હતી કે મારા ઘેર ભગવાન શંકર સમાન મહાન જ્ઞાની પુત્ર થાય, શિવજી સમાન મહાન ભગવત ભક્ત એવો દીકરો મારા ઘરે આવે. તે માટે અંજનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા અને ભગવાન શંકરની આરાધના કરતા હતા. શિવજીની પ્રેરણાથી સંભળીએ કૈકેયીને હાથમાં ઉઠાવેલો પ્રસાદ લાવીને અંજની માના હાથમાં પધરાવ્યો. માતા અંજનીની આંખો શિવજીના ધ્યાનમાં બંધ હતી. અંજની માતા તો એમ માન્યું કે મને શિવજીએ જ પ્રસાદ આપ્યો છે. તે અંજનીમાં પ્રસાદ આરોગી ગયા. પ્રસાદનું ભક્ષણ કરવાથી અંજનીમાના પેટમાં ગર્ભ રહ્યો, આનંદ થયો. 9 માસ પરિપૂર્ણ થયા. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથિના સૂર્યોદયનો બરાબર સમય થયો. તે સમયે શ્રી હનુમાન મહારાજની જય. શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું. સૂર્યોદય થયો હતો. સૂર્યનું લાલ બીમ ક્ષિતિજે ઉદય પામ્યું હતું. હનુમાનજી મહારાજને ભૂખ લાગેલી. તે સૂર્યને ફળ સમજીને તેને ખાવા માટે બાળક હોવા છતાં આકાશમાં ઉડ્યા. અભ્યુથિતમ તતઃ સૂર્ય બાલો દ્રષ્ટવા મહાવને ફલમ ચેપી જિદ્રુ ક્ષુષત્વ મૂત્રપલુ ચયા ભૂયત્પતો દિવમ. હાહાકાર થઈ ગયો. ઇન્દ્રએ ક્રોધ કરી હનુમાનજી ઉપર વજ્ર ફેંક્યું. તેથી તેમનું ડાબું હનુ જડબું તૂટી ગયું અને ત્યારથી તે હનુમાન તરીકે ઓળખાવા લાગ્યા. પુત્રને ઘાયલ થયેલો જોઈ પવનદેવે ક્રોધ કર્યો અને ત્રણેય લોકમાં વાવાનું બંધ કર્યું. ત્રણેય લોક ખરભરી ઉઠ્યા. સર્વ દેવો ગભરાઈ ગયા. દેવો પવનદેવની સ્તુતિ કરવા લાગ્યા. પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્રથી કે અસ્ત્રથી અવધ્ય થશે. અસ્ત્ર શસ્ત્ર વધેતામ સ્મરે. હનુમાનજીની લીલા દિવ્ય છે. આ બાજુ કૈકેયીનો પ્રસાદ સંભળી લઈ ગઈ ત્યારે કૈકેયીને બહુ પસ્તાવો થયો. તે બહુ દુઃખી થઈને રડવા લાગી. ત્યારે કૌશલ્યાજીને દયા આવી. તે કૌશલ્યાજીએ પોતાના મળેલા પ્રસાદમાંથી થોડોક ભાગ કૈકેયીને આપ્યો. સુમિત્રાજી કૌશલ્યાજીના સત્સંગમાં રહેતા હતા. કૌશલ્યાજીએ કૈકેયીને પ્રસાદ આપ્યો. તે જોઈને સુમિત્રાજીએ પણ પોતાના પ્રસાદમાંથી થોડો ભાગ કૈકેયીને આપ્યો. પ્રસાદનું ભક્ષણ કરવાથી ત્રણેય રાણીઓ સગર્ભા થઈ પરમ આનંદ થયો. વશિષ્ઠ ઋષિએ દશરથ મહારાજાને કહ્યું કે સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે. રાણીની જે કાંઈ ઈચ્છા હોય તે તમે પરિપૂર્ણ કરો. દશરથ મહારાજ સુમિત્રાજીના મહેલે પધાર્યા અને સુમિત્રાજીને પૂછ્યું, મહારાણી તમારી શી ઈચ્છા છે? ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું, તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. સગર્ભા થયા પછી તો સુમિત્રાજીનો સ્વભાવ બહુ સરળ થયો હતો. સુમિત્રાજીએ દશરથ મહારાજાને કહ્યું, મહારાજ મારા માટે આ જે સ્વતંત્ર અલગ રાજમહેલ છે તે હવે મને ગમતો નથી. મારે તો કૌશલ્યાજીના મહેલમાં જ રહેવું છે. મને એવી ઈચ્છા થાય છે કે હું કૌશલ્યાજીની સેવા કરું, કૌશલ્યાજીની દાસી બનું, કૌશલ્યાજીની સેવા કરીશ તો જ મારું કલ્યાણ થશે એવું મને લાગે છે. મારે અલગ રહેવું નથી, હું કૌશલ્યાજીના મહેલમાં રહી તેમની સેવા કરીશ. કૌશલ્યાજી આખો દિવસ લક્ષ્મીનારાયણના ધ્યાનમાં સેવા કરે છે, હું કૌશલ્યાજીની સેવા કરીશ, મને કૌશલ્યાજીની સેવામાં રાખો. વશિષ્ઠજીએ આ સાંભળ્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું. તેમણે રાજાને કહ્યું, રાજન સગર્ભા થયા પછી એમનો સ્વભાવ કેવો સરળ થયો છે. સ્ત્રીને શોકની સેવા કરવાની ઈચ્છા થાય નહીં, પણ આ કેવું બોલે છે, એમને અલગ રહેવું નથી, કૌશલ્યાજી સાથે રહેવું છે. એમના પેટમાં જે બાળક છે તે કોઈ મહાન જ્ઞાની પુરુષ હોવો જોઈએ, અને તેથી સુમિત્રાજીનો સ્વભાવ બહુ સરળ થયો છે, એમનું મન શુદ્ધ થયું છે. કૌશલજીના ઉદરમાં પરમાત્મા પધાર્યા ત્યારથી તો માતાજી આખો દિવસ ધ્યાન કરતા હતા, જપ કરતા હતા. દશરથ મહારાજને વશિષ્ઠજીની આજ્ઞા થઈ તે કૌશલ્યાજીના મહેલમાં આવ્યા. મહારાજ પધાર્યા ત્યારે માતાજી ધ્યાન કરવા બેઠા હતા. કૌશલ્યાજીને હવે ખાવાની ઈચ્છા થતી ન હતી, બોલવાની ઈચ્છા થતી ન હતી, કોઈ મળવા આવે તે જરાય ગમતું ન હતું. આખો દિવસ ધ્યાન કરવાનું જ ગમતું હતું. શ્રી રામજીનું ધ્યાન સ્મરણ કરતા કૌશલ્યાજી તન્મય થયા હતા. કૌશલ્યાજી મહાન યોગિનીની જેમ પદ્મ આસનથી વિરાજેલા હતા. ડાબા સાથર ઉપર જમણો પગ હતો અને જમણા સાથર ઉપર ડાબો પગ રાખ્યો હતો. માથાના વાળ છૂટા હતા. દ્રષ્ટિ નાકની અણીમાં સ્થિર કરી હતી. બે આંખની મધ્યમાં લલાટમાં તેજોમય બ્રહ્મા પરમાત્મા શ્રી રામનું ધ્યાન કરતા હતા. નાકની અણીમાં નજર રાખવાથી મનની ચંચળતા ઓછી થાય છે. નાકની અણીમાં દ્રષ્ટિ સ્થિર કરવાથી મન પણ સ્થિર થાય છે. નાકની અણીમાં એટલે તમારા નાકની અણીમાં હો, બીજા કોઈનું નાક જોશો નહીં. તમારી નાસિકાના અગ્ર ભાગમાં દ્રષ્ટિ સ્થિર કરો. આંખ ચંચળ થાય એટલે મનને ચંચળ થવું જ પડે. આંખ સ્થિર હોય તો જ મન સ્થિર થાય. કૌશલ્યાજી ધ્યાનમાં એવા તન્મય થયા હતા કે દશરથ મહારાજ પધાર્યા તેની કૌશલ્યાજીને ખબર ન પડી. દશરથ મહારાજાએ પૂછ્યું કે મહારાણી તમારી શી ઈચ્છા છે? પણ સાંભળે કોણ? દાસીએ સાવધાન કરતા કહ્યું, મહારાણીજી મહારાજ પધાર્યા છે. કૌશલ્યાજીને ત્યારે કંઈક ભાન આવ્યું. દશરથ રાજાએ કહ્યું, ગુરુદેવની આજ્ઞાથી આવ્યો છું, તમારી શી ઈચ્છા છે? તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. કૌશલ્યાજીએ કહ્યું, હવે મને કોઈ ઈચ્છા નથી, સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે. આ જીવને જ્યાં સુધી શરીરનું ઇન્દ્રિયોનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી દુઃખનો અંત આવતો જ નથી. સુખ મળે તો તે વિવેકથી ભોગવી વાસનાને આધીન થઈ સુખ ભોગવશો તો મન બગડશે. મનમાં વાસના જાગે અને માનવ સુખ ભોગવે તો એનું પતન થાય છે. ભગવાન તમને સુખ આપે ત્યારે તે સુખને પ્રભુનો પ્રસાદ માનીને પરમાત્માને સાથે રાખીને પ્રભુનું સ્મરણ કરતા વિવેકથી સુખ ભોગવશો તો વાંધો નથી. પણ અમુક સુખ મારે ભોગવવું જ છે એવો સંકલ્પ કોઈ દિવસ કરશો નહીં. સુખ ભોગવવાનો સંકલ્પ કરવાથી શક્તિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થાય છે. સુખ ભોગવવાનો સંકલ્પ કરવાથી મન બગડે છે. જ્ઞાની મહાપુરુષો કહે છે કે સંકલ્પથી જ સંસાર ઊભો થયો છે અને સંકલ્પથી જ માનવી ભવ બંધનમાં આવે છે. સંકલ્પ વાસના જાલે સ્વૈરે વાયતિ બંધનમ મનોલીલા મય વંધૈ કોષકાર કૃમિયર્થા. રેશમનો કીડો પોતાના જ અંગમાંથી દ્રવ્યનો સ્ત્રાવ કરીને પોતાની આસપાસ કોસેટો બનાવે છે અને આવી રીતે પોતે જાતે જ તેમાં પુરાય છે. તે પ્રમાણે માનવીનું મન પણ અનેક પ્રકારના સંકલ્પોની વાસના જાળ બનાવીને બંધનમાં પડે છે, માનવને જન્મ મરણના ચક્કરમાં રાખે છે. તેથી વેદાંત કહે છે મનને સંકલ્પ રહિત બનાવો તો શાંતિ મળશે. પણ મનને સંકલ્પ રહિત કરવું બહુ કઠિન છે. મન સંકલ્પ વગર રહી શકતું નથી અને તેથી વૈષ્ણવ આચાર્યો કહે છે કે સંકલ્પ કરવા હોય તો ભગવદ સંકલ્પ કરો, તેમ કરતા મન સુધરશે. શુભ સંકલ્પો ભગવાન પૂર્ણ કરે છે. લૌકિક સંકલ્પથી મન બગડે છે. કોઈ સુખ ભોગવવાનો સંકલ્પ કરશો નહીં. સુખ ભોગવવાની ઈચ્છા એ વાસનાનું કારણ બને છે. મન સાથે નિશ્ચય કરો કે હવે મને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. આનંદરૂપ શ્રી રામ તો મારા હૃદયમાં છે, મને આનંદ મળ્યો છે. સંસારનું કોઈ સુખ મારે હવે જોઈતું નથી. હું ચારેય બાજુ શ્રી રામને નિહાળું છું, શ્રી રામને ભજું છું, શ્રી રામનું સ્મરણ કરું છું. કૌશલ્યાજીના ગઢ ગઢમાં શ્રી રામ રમે છે. કુશાગ્ર બુદ્ધિ એ જ કૌશલ્યા છે. બુદ્ધિ જ્યારે શ્રી રામનું ચિંતન કરે છે ત્યારે રામાકાર બને છે અને વિષયોનું ચિંતન કરે ત્યારે વિષયાકાર બને છે. માનવની આંખ પાછળ મન છે, મન પાછળ બુદ્ધિ છે અને બુદ્ધિ પાછળ પરમાત્મા છે. ઇન્દ્રિયાણી પરણ્યાહુરી ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસ્સસ્તુ પરાબુદ્ધિયો બુદ્ધે પરતસ્તુષઃ. અંદર વિરાજેલા પરમાત્મા જ ઇન્દ્રિયોને શક્તિ આપે છે, પ્રકાશ આપે છે. પણ મન બહાર રખડે છે તેથી તેને પ્રકાશ દેખાતો નથી. તે અંતર્મુખ થાય ત્યારે તેને પ્રકાશ દેખાય છે. મન જેનું ધ્યાન કરે છે તેમાં તદાકાર થાય છે. સંસારનું ચિંતન કરીને મનને બગાડશો નહીં. પરમાત્માનું ધ્યાન કરવા માટે મન છે, સંસારનું ધ્યાન કરવા માટે નહીં. દીવાનો પ્રકાશ ઉકરડો જોવા માટે નથી, પરમાત્માના સ્વરૂપના દર્શન કરવા માટે છે. વિવેકથી વ્યવહાર કરો પણ સંસારનું ધ્યાન ન કરો. પાપ થાય છે તે સંસારનું ધ્યાન કરવાથી અને પાપ છૂટે છે પરમાત્માનું ધ્યાન કરવાથી. શ્રી રામાકાર મનોવૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ એ જ કૌશલ્યાજી છે. બુદ્ધિ જ્યારે નિષ્કામ બને છે ત્યારે જ એ પરમાત્માનું ધ્યાન કરી શકે છે. થોડું કામ સુખ ભોગવે એ ખોટું નથી, પણ એનું ચિંતન કરે એ બહુ ખોટું છે. સ્વરૂપ ચૈતન્ય અવિદ્યાનો નાશ કરી શકે નહીં એ પ્રકાશ આપે છે. બ્રહ્માકાર વૃત્તિ એ વિશિષ્ટ ચૈતન્ય છે. માયાનો પડદો એ દૂર કરે છે અને પરમાત્માને પ્રગટ કરે છે. બુદ્ધિ રામાકાર બની જાય છે ત્યારે જ માયાનો પડદો દૂર થાય છે, અને માયાનો પડદો દૂર થાય કે પરમાત્મા પ્રગટ થાય છે. કૌશલ્યાજી વિશ્વમાં સર્વત્ર શ્રીરામના દર્શન કરે છે. સર્વમાં શ્રીરામના દર્શન કરતાં કરતાં અતિશય તન્મયતામાં કૌશલ્યાજીને પોતાની અંદર શ્રીરામ દેખાય છે. કૌશલ્યાજીએ દશરથ મહારાજને કહ્યું છે કે આનંદરૂપ શ્રીરામ તે તો મારા હૃદયમાં છે, મારે હવે કોઈ સુખ ભોગવવું નથી, મને હવે બોલવાની પણ ઈચ્છા થતી નથી, મને કોઈ ઈચ્છા નથી, હું શ્રીરામ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, કૌશલ્યાજી તો વેદાંતના સિદ્ધાંત બોલે છે, બહુ સુંદર બોલે છે, ભવિષ્ય બહુ સારું દેખાય છે. ગુરુદેવે રાજાને અનેક આશીર્વાદ આપ્યા છે. માતા કૌશલ્યાજીની અંદર બિરાજેલા પરમાત્માની દેવો ગાંધર્વો સ્તુતિ કરે છે. અતસ્ત્વત પાદ ભક્તેશુ તવ ભક્તિ શ્રીયો અધિકઃ ભક્તિ મેવામી માવાચ્છંતિ તદ ભક્તતાઃ સાર્વેદિનઃ સાર્વેદિનઃ અતસ્ત્વત પાદક મલે ભક્તિ રેવ સદાસ્તુ મે સંસારામય તપ્તાનામ ભેષજમ ભક્તિ રેવતે. હે ભગવાન, આપના ચરણ કમરમાં પ્રીતિ રાખનારા ભક્તો આપને લક્ષ્મીજી કરતાં વધુ વહાલા છે, એટલે તો સંસાર સારને સમજનારા ભક્તો આપની ભક્તિની જ ઈચ્છા રાખે છે. ભક્તોને એ જ્ઞાન છે કે ભવરોગના રોગી માટે આપની ભક્તિ જ એકમાત્ર ઔષધ છે. આપના ચરણનો જે આશ્રય કરે, આપના સેવા સ્મરણ જે કરે, તે અનાયસે સંસાર સાગરને તરી જાય છે. જ્ઞાનનું ખોટું અભિમાન રાખીને જે આપનાથી વિમુખ બને છે તે તો સંસારમાં રખડે છે. જ્ઞાની જો પ્રભુ પ્રેમી ન હોય તો એવા જ્ઞાનીનું પતન થાય છે. જ્ઞાની પુરુષો મળે છે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરનાર મહાપુરુષો જલ્દી મળતા નથી. જ્ઞાની એ પ્રભુ પ્રેમી હોય તો જ એનું જ્ઞાન સફળ થાય છે. જ્ઞાની પુરુષોનું પતન થયેલું અમે નજરે જોયું છે. આપ હવે જલ્દી પ્રગટ થવાના છો. આ ધરતી ભાગ્ય સારી છે કે આપના મંગલમય ચરણાનવિંદનો સ્પર્શ હવે તેને થવાનો છે. દેવોએ માતાજીના ઉદરમાં વિરાજેલા પરમાત્માની અનેક રીતે સ્તુતિ કરી છે. માતાજીને આશ્વાસન આપ્યું છે કે હવે પરમાત્મા પ્રગટ થવાના છે. પરમાનંદ થયો છે, નવ માસ પરિપૂર્ણ થયા છે. પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ અને અષ્ટમીની તિથિ છે. રાત્રિના સમયે મહારાજા દશરથ પલંગમાં પડેલા છે. અષ્ટમીની ઉત્તર રાત્રિ અને રામનવમીનો પ્રાતઃકાલ છે. બ્રહ્મા મુહૂર્તનો સમય છે. આ સમયે દશરથ મહારાજને નિંદમાં એક સુંદર સ્વપ્ન દેખાય છે. સ્વપ્નમાંથી જાગીને મહારાજા વિચાર કરે છે કે આજનું આ સ્વપ્ન તો ઘણું સારું છે, આ સ્વપ્નનું મને શું ફળ મળશે. તે સ્વપ્નનું ફળ જાણવા માટે મહારાજા વહેલા વહેલા વશિષ્ઠ ઋષિના આશ્રમે ગયા છે. મહાન જ્ઞાની વશિષ્ઠ ઋષિ બ્રહ્મા મુહૂર્તે આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા બેઠા છે. દશરથ મહારાજ ગુરુદેવને સાષ્ટાંગ વંદન કરીને ક્ષમા માંગે છે. ગુરુદેવ, હું આપના ધ્યાનમાં વિક્ષેપ કરવા આવ્યો છું, ક્ષમા કરો. અત્યારે મને એક સ્વપ્ન દેખાયું. સ્વપ્નમાં મેં જોયું કે મેં સરયુજીમાં સ્નાન કર્યું છે. સ્નાન કર્યા પછી મારા મહેલમાં લક્ષ્મીનારાયણની સેવામાં હું બેઠો છું. દૂધ, દહીં, ઘી, મધુ, શકરા ઇત્યાદિ પંચામૃતથી પરમાત્મા નારાયણનો હું અભિષેક કરું છું. આપ વેદ મંત્રો ઉચ્ચારો છો. અભિષેક પછી મેં પરમાત્માનો સુંદર શૃંગાર કર્યો છે. ઠાકોરજીને પુષ્પની માળા સજાવી છે. ઠાકોરજીને તિલક કર્યું છે. નૈવેદ્ય ધર્યું છે. ઠાકોરજીની આરતી ઉતારી છે. જે દિવસે તમારા ઠાકોરજીની સેવા સ્વપ્નમાં કરો, સ્વપ્નમાં ભગવાનની આરતી ઉતારો, ત્યારે માનજો કે તમારા ભાગ્યનો હવે ઉદય થવાનો છે. વશિષ્ઠ ઋષિએ રાજાને ધન્યવાદ આપ્યા છે અને કહ્યું છે કે રાજન, અતિ ભાગ્યશાળીને આવા સ્વપ્ન દેખાય છે. આ સ્વપ્ન બહુ સારું છે. દશરથ મહારાજે સ્વપ્નની વાત આગળ ચલાવતા કહ્યું, ગુરુદેવ, સ્વપ્નમાં મને દેખાયું કે મારા આંગણે મોટા મોટા દેવો અને ઋષિઓ પધાર્યા છે. મારા આંગણે કીર્તન થાય છે. હું બ્રાહ્મણોની પૂજા કરું છું. ગાયનું દાન આપું છું. બધા મને આશીર્વાદ આપે છે. તમારા ઘરે હવે પરમાત્મા પ્રગટ થવાના છે. તમારા ભાગ્યનો હવે ઉદય થવાનો છે. ગુરુદેવ, પછી તો મને સ્વપ્નમાં દેખાયું કે ઠાકોરજીની આરતી ઉતારતા હું બહુ પ્રેમથી શ્રી અંગને નિહાળું છું. ઠાકોરજી બહુ આનંદમાં છે. ગાલમાં ધીરે ધીરે સ્મિત હાસ્ય કરે છે. ગુરુજી, પછી તો મેં જોયું કે ઠાકોરજીના શ્રી અંગમાંથી દિવ્ય તેજ નીકળ્યું છે અને તે કૌશલ્યાજીના પેટમાં ગયું છે. ઠાકોરજીએ કૌશલ્યાજીના પેટમાં પ્રવેશ કર્યો છે. દશરથ મહારાજની વાત સાંભળી વશિષ્ઠજીને બહુ આનંદ થયો અને એમણે કહ્યું કે રાજન, સ્વપ્ન બહુ સુંદર છે. મને એમ લાગે છે કે પરમાત્મા પુત્ર રૂપે તમારા ઘેર પધારવાના છે. આ સ્વપ્ન તેનું સૂચક છે. દશરથ મહારાજે આનંદમાં આવીને પૂછ્યું, મહારાજ, પરમાત્મા મારા ઘેર પુત્ર રૂપે આવશે? ગુરુદેવે કહ્યું કે બાળક થશે અને એવો બાળક થશે કે જેવો આજ સુધી કોઈના ઘરે થયો નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી. સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવશે. રાજાને શ્રદ્ધા હતી કે મારા ગુરુદેવ જે બોલે છે તે સાચું થાય છે. રાજાની વૃદ્ધાવસ્થા હતી. ઘરમાં પુત્ર સંતતિ મળે નહીં. તે ગુરુદેવની વાત સાંભળીને રાજાની આંખો ભીની થઈ. એમને વિશ્વાસ થયો કે મારા ઘરે પરમાત્મા પધારવાના છે. ગુરુદેવે મને આશીર્વાદ આપ્યા છે. રાજાએ હાથ જોડીને વશિષ્ઠજીને પૂછ્યું, મહારાજ, પરમાત્મા ક્યારે પધારશે? વશિષ્ઠ ઋષિએ કહ્યું, રાજન, કાલો જગ જગત ભક્ષક. આ જગત કાળને આધીન છે અને કાળ રામજીને આધીન છે. રામજીનો સેવક છે. શ્રીરામ કાળના કાળ છે. શ્રીરામ ક્યારે પધારશે તે તો હું શું જાણું? હું તમને શું કહું? એમની ઈચ્છા હોય ત્યારે પધારે. તે ક્યારે આવશે તે કંઈ કહેવાય નહીં. પણ બ્રહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે તેથી મને લાગે છે કે 24 કલાકમાં જરૂરથી કૃપા કરીને પધારશે. પરમાત્મા પધારવાના છે. આ સ્વપ્ન તમે મને કહ્યું એ ઠીક છે, પણ હવે આ સ્વપ્નની વાર્તા કોઈને કહેશો નહીં. સ્નાન કરીને પરમાત્માનું ધ્યાન કરો, જપ કરો, સ્મરણ કરો. થોડા સમયમાં જ આનંદની કંઈક વાર્તા સાંભળીશું. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજાએ સ્નાન કર્યું અને ઠાકોરજીનું ધ્યાન કરવા બેઠા. આજે રામનવમીનો પ્રાતઃકાળ છે, આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. જે હી દિન રામ જન્મ શ્રુતિ ગાવી, તીરથ સકલ તે હા ચલી આવી. શ્રી અયોધ્યાજીમાં અને શ્રી સરયુજીના કિનારે આજે સંતોની ભીડ થઈ છે. શ્રી રામ દર્શન માટે હવે પ્રાણ તલસે છે. અનેક મહાત્માઓ, અનેક વૈષ્ણવો દર્શન માટે જ્યારે આતુર બને છે ત્યારે જ અવતાર થાય છે. પ્રાતઃકાળથી જ કૌશલ્યાજી ધ્યાનમાં બેઠા છે. કૌશલ્યાજીએ દાસીઓ નોકરોને આજ્ઞા કરી છે કે તમે બધા બહાર જાઓ, હું ન બોલાવું ત્યાં સુધી કોઈ પણ અંદર આવે નહીં. મારે એકાંતમાં બેસીને ધ્યાન કરવું છે. એકાંતમાં કૌશલ્યાજી પરમાત્માનું ધ્યાન કરતા તન્મય થયા છે. શ્રી રામ દર્શન માટે હવે તેમના પ્રાણ તલપે છે. ભગવાન શંકર કૈલાસધામ છોડીને આજે શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે. એમણે વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું છે. ચાર વેદ એમના ચાર શિષ્યો બન્યા છે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ જપ કરતા અયોધ્યાજીની ગલીઓમાં ફરે છે. શિવજીના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે. શિવજી બાર રામનું નિત્ય ધ્યાન કરે છે. લોકો શિવજીને પૂછે છે કે મહારાજ તમારું નામ શું? શિવજી કહે છે મારું નામ સદાશિવ જોશી છે. જ્યોતિષા શાસ્ત્રમાં એ નિષ્ણાંત છે. શિવજીની ઈચ્છા છે કે શ્રી રઘુનાથજી હવે પ્રગટ થવાના છે, તે હું કૌશલ્યાજીના ઘરમાં જઈશ. કૌશલ્યાજી રામલલ્લાને મારી ગોદમાં અર્પણ કરશે. હું રામને રમાડીશ, રામને મળીશ, રામ સાથે એક થઈશ. શિવજી મહારાજ રામ નામનો જપ કરતા કરતા ફરે છે. સાધુ મહાત્માઓ સંન્યાસીઓ સૌ સરયુ ગંગામાં સ્નાન કરીને સરયુજીના કિનારે બેઠા છે. સીતારામ 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 એવો જપ કરતા કરતા તન્મય થયા છે. ક્યારે પ્રગટ થશે, ક્યારે દર્શન થશે? બધાને દર્શનની તીવ્ર આતુરતા હવે જાગી છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. દસેય દિશાઓ પ્રસન્ન થઈ છે. શીતળ મંદ સુગંધિત એવો વાયુ વાવા લાગ્યો છે. આકાશમાં દેવો ગંધર્વો ઋષિઓ અપ્સરાઓ વાજા વગાડે છે, દુદુંબી વાગે છે, પુષ્પવૃષ્ટિ થાય છે. રામ નામનું કીર્તન કરતા કરતા સૌ તન્મય થયા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં વિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવે છે. શ્રી રામલલ્લાના દર્શનની આતુરતા જાગી છે. સાધુના મન અતિશય શાંત થયા છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયોગ. મધ્યાહ્નકાળમાં માતા કૌશલ્યાજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે સિયાવર રામચંદ્રજી કી જય. ભયે પ્રગટ કૃપાલા દિન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ બિચારી. પરમાત્માનું સ્વરૂપ અતિ સુંદર છે. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી. ભૂષણ બનમાલા નયન બિશાલા શોભા સિંધુ ખરારી. ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. એ પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન કૌશલ્યાજી થયા છે. ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈને ભગવાન એમ બતાવે છે કે હું મારા ભક્તોનું ચારેય બાજુથી રક્ષણ કરું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કોઈ પણ જાતનો હોય તે મારા સેવા સ્મરણ કરતો મારામાં તન્મય બને તો એના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થો હું સફળ કરું છું. કૌશલ્યાજીને દર્શનમાં અતિ આનંદ થયો છે. કૌશલ્યા માએ પરમાત્માની સુંદર સ્તુતિ કરી છે. કહ દુઈ કર જોરી, અસ્તુતિ તોરી કેહી બીધી કરો અનંતા, માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ભનંતા, કરુણા સુખ સાગર સબગુણ આગર જેહી ગાવી શ્રુતિ સંતા, સો મમ હિત લાગી જન અનુરાગી ભયો પ્રગટ શ્રી કંતા, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ ભેદ કહઈ, મમ ઉર સૌ પાસી યહ ઉપહાસી સુનત ધીરમતી ફિર ન રહી. મારું હિત કરવા માટે, કલ્યાણ કરવા માટે આપ પ્રગટ થયા છો. નાથ, આપનું આ સ્વરૂપ અતિ સુંદર મંગલ્યમય છે, પણ લોકોને એવી શંકા થશે કે ચાર હાથવાળો આવો મોટો દીકરો કૌશલ્યાના ઘરે કેવી રીતે આવ્યો. મારી બહુ ઈચ્છા છે કે હું આપને ગોદમાં રમાડું, આપને ધવરાવું, આપ માં માં કહી મને બોલાવો, મારી પાછળ ફરો, માટે આપ આ સ્વરૂપ છોડીને બાર સ્વરૂપ ધારણ કરો, બાર લીલાનો આનંદ આપો. તજુ તાત યહ રૂપા કિજહિ શિશુ લીલા અતિ પ્રિય શીલા, યહ સુખ પરમ અનુપા. કૌશલ્યાજીએ જ્યાં પ્રાર્થના કરી, પરમાત્માએ માતાજીને આજ્ઞા કરી છે કે આ ચતુર્ભુજ સ્વરૂપને ભૂલશો નહીં, આ સ્વરૂપનું નિત્ય ધ્યાન કરો. માતાજીને સ્વરૂપનું ભાન કરાવીને ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું. બે હાથવાળા બાળક શ્રીરામ પ્રગટ થયા. બિપ્રઘેનું સુર સંત હિત તનહી મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. વ્યાપક બ્રહ્મા નિરંજન નિર્ગુણ વિગત વિનોદ, સો અજ પ્રેમ ભગતિ બસ કૌશલ્યા કે ગોદ, કામ કોટી છબી શ્યામ શરીરા, નીલકંજ બારિદ ગંભીરા, આરુણ ચરણ પંકજ નખ જ્યોતિ, કમલ દલહીની બૈઠે જનુ મોતી. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે, રામલાલાની આંખ બહુ જ સુંદર છે, રઘુનાથજીના રેશમ જેવા સુંવારા વાંકડિયા વાર અતિ મનોહર લાગે છે, શ્રી અંગ બહુ કોમર છે, દૈદીપ્યમાન છે. કૌશલ્યા માએ ગોદમાં લીધા છે. માતાજી બાળક શ્રી રામને પ્રેમથી નિહારે છે. કૌશલ્યાજીની અને રામલલ્લાની ચાર આંખ જ્યાં મળી, રામજીએ ગાલમાં સ્મિત હાસ્ય કર્યું. માને અતિશય આનંદ થયો. માતાજીને મનમાં એમ થાય છે કે મારો રામ કેવો સુંદર છે, કેવો દેખાય છે, એને કોઈની નજર ન લાગે. કૌશલ્યાજી નારાયણ નારાયણ એમ કીર્તન કરતા બાળક શ્રી રામની નજર ઉતારે છે. એક દાસીને લાગ્યું કે અંદર કંઈ ગરબડ જેવું લાગે છે, બાળક આવ્યો છે કે શું. દાસી દોડતી અંદર ગઈ. અંદર ચારે બાજુ પ્રકાશ હતો, કૌશલ્યામાં વિરાજેલા હતા. માની ગોદમાં બાળક શ્રી રામ હતા. બાળક શ્રી રામના દર્શન કરતા તો દાસીને બહુ આનંદ થયો, તે બે હાથ જોડીને ચિત્રવત ઊભી રહી, એની આંખો સ્થિર થઈ ગઈ, પાપણો હાલતી અટકી ગઈ, શરીર સ્થિર થઈ ગયું, દાસી સ્તબ્ધ બની ગઈ, રામલલ્લાના દર્શનમાં એને દેહભાન રહ્યું નહીં. કૌશલ્યાએ દાસીને આવેલી જોઈ માના ગરામાં નવરત્નનો એક સુંદર હાર હતો. કૌશલ્યાએ તે હાર ગરામાંથી ઉતાર્યો અને દાસીને આપવા માંડ્યો, પણ શ્રી રામ દર્શનના અતિ આનંદમાં દાસીને હાર લેવાની ઈચ્છા થતી ન હતી. કૌશલ્યા માએ આગ્રહ કર્યો કે તમારા બધાના આશીર્વાદથી બાળક આવ્યો છે, આજે તો લેવું જ પડશે. દાસીએ હાથ જોડીને કહ્યું, માં આ હાર છે ને તે તો તમારા ગળામાં જ શોભે, આ હાર લઈને હું શું કરું, એ તમારા ગળામાં જ રાખો, મને એ ગટતો નથી, પણ માં આજ તો મારે માંગવાનો અવસર છે, આજે હું જે માંગું તે મને આપો. કૌશલ્યાજીએ કહ્યું, તું માંગ, તું જે માંગીશ તે તને આપીશ. દાસીએ કહ્યું, માં રામજીના દર્શન થયા પછી મને એવી ઈચ્છા થાય છે કે હું રામજીને ગોદમાં લઉં, મને એવી ભાવના થાય છે કે હું રામજીને રમાડું, રામજી સાથે રમું, રામજી સાથે એક થાઉં. માં હું હાર લેવા નથી આવી, હું તો રામજીને લેવા આવી છું, રામજી મને બે પાંચ ક્ષણ ગોદમાં આપો, માં મને આપશો ને, મારે બીજું કાંઈ જોઈતું નથી, હું રામજીને મળવા આવી છું. કૌશલ્યાજીએ દાસીને પાસે બેસાડી અને એની ગોદમાં બાળક શ્રી રામચંદ્રજીને સિયાવર રામચંદ્ર કી જય, હજારો જન્મથી આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે, પરમાત્માથી વિખૂટો પડેલો જીવ આજે પરમાત્માને મળે છે, આજે દાસીને બ્રહ્મ સંબંધ થયો છે, દાસી રામલલ્લાને છાતી સાથે ચાપે છે, પ્યાર કરે છે, જીવ ઈશ્વરનું મિલન થયું છે. અતિ આનંદમાં દાસીને દેહનું ભાન રહ્યું નથી. એક દાસી દોડતી દોડતી મહારાજા દશરથ પાસે ગઈ. દશરથ મહારાજ પ્રભુનું સ્મરણ કરતા હતા. દાસીએ મહારાજને કહ્યું, મહારાજ મહારાજ વધાઈ, લલ્લાનો જન્મ થયો છે. દશરથ મહારાજને અતિ આનંદ થયો. ગુરુજીએ કહ્યું જ હતું કે 24 કલાકમાં આનંદની વાર્તા સાંભળવા મળશે. રાજાનો આનંદ હૃદયમાં સમાતો ન હતો, તે આંખ વાટે બહાર નીકળવા લાગ્યો. દશરથ રાજા વિચાર કરવા લાગ્યા કે સ્વપ્નમાં મેં જોયું હતું કે પરમાત્માના સ્વરૂપમાંથી તેજ નીકળ્યું અને કૌશલ્યના પેટમાં પ્રવેશ્યું. ગુરુદેવે પણ કહ્યું હતું કે પરમાત્મા પુત્ર રૂપે પધારશે. તેથી દશરથ મહારાજે દાસીને પૂછ્યું, બાળક કેવો છે? દાસીએ કહ્યું, મહારાજ બાળક એ કેવો છે તે કોઈ પણ કહી ન શકે, દેવો પણ શ્રી રામનું વર્ણન કરી શકતા નથી, મનવાણીથી પર છે, તેનું વર્ણન કોણ કરી શકે. યતો વાચો ન નિવર્તંતે, મહાપુરુષો બુદ્ધિથી એનો અનુભવ કરે છે, એનું વર્ણન કોઈ કરી શકે નહીં. આંખને દેખાય છે પણ તેને બોલતા આવડતું નથી, આ જીભને બોલતા આવડે છે પણ તે આંતરી છે, જોઈ શકતી નથી. ગીરા અનયન નયન બિનુ બાની, મોટા મોટા ઋષિઓ પણ રામજીનું વર્ણન બરાબર કરી શકતા નથી, તો આ દાસીનું શું ગજું? શ્રી રામ કેવા છે તેનું વર્ણન હું કરી શકતી નથી, આપ હવે જલ્દી પધારો અને પ્રત્યક્ષ દર્શન કરો, આપ સ્નાન કરીને આવો, આપની ગોદમાં હું બાળક રામને પધરાવીશ. દશરથ મહારાજને આનંદ થયો, એમને ખાતરી થઈ કે પરમાત્મા જ પધાર્યા છે. ગુરુદેવે મને કહ્યું હતું, સેવકો દશરથ મહારાજને સરયુજીના કિનારે લઈ ગયા. સરયુ ગંગાને સાષ્ટાંગ વંદન કરીને દશરથ મહારાજે સ્નાન કર્યું. વૃદ્ધા અવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે શ્રી સરયુજીમાં સ્નાન કરવાનો સુયોગ આવ્યો. આજ સુધી દશરથ મહારાજ શૃંગાર કરતા ન હતા. ઘરમાં દીકરો નહીં તે મહારાજ દુઃખી રહેતા હતા. તેમનો નિયમ હતો કે આંગણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, ગરીબ આવે, તેને પરમાત્માનું સ્વરૂપ સમજીને તેને સુંદર વસ્ત્રો આભૂષણોનું દાન આપે અને આવી રીતે અન્યને શૃંગાર કરાવે, પણ પોતે શરીરને શૃંગારતા ન હતા. આજે સેવકોએ કહ્યું, મહારાજ આજે તો મોટો ઉત્સવ કરવાનો છે, આજે તો શૃંગાર કરવો જ પડે. દશરથ મહારાજ અતિ ઉદાર હતા. કોઈ કોઈ વખત તો ઘરના નોકરોનું પણ બહુ માન કરતા હતા. નોકરોને પાટલે બેસાડીને વસ્ત્રો આભૂષણો આપતા તેમને બધાના આશીર્વાદ મળ્યા હતા. જેને સર્વના આશીર્વાદ મળે છે તેને ઘરે સર્વેશ્વર આવે છે. નોકરોએ બહુ આગ્રહ કરીને દશરથ મહારાજને શૃંગાર્યા. પછી મહારાજને સોનાના પાટલે બેસાડ્યા. વશિષ્ઠ આદિ ઋષિઓ ત્યાં આવ્યા. તેમણે મહારાજ પાસે ગણપતિ મહારાજનું પૂજન કરાવ્યું. પૂજન વાસન થયા. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી. વશિષ્ઠ ઋષિએ દશરથ મહારાજને કહ્યું, નાલ છેદન ન થાય ત્યાં સુધી વૃદ્ધિનું સૂતક લાગે નહીં. વૃદ્ધિનું સૂતક લાગ્યા પછી બ્રાહ્મણો તમારા ઘરનું પાણી પણ પીશે નહીં, માટે અત્યારે દાન આપો. મહારાજે સાધુ બ્રાહ્મણ ગરીબોને અતિશય દાન આપ્યું. બધાએ રાજી થઈને આશીર્વાદ આપ્યા. હવે તો દાન લેનારો પણ કોઈ રહ્યો નહીં. આજે દશરથ મહારાજને ઘરે પરમાત્મા પધાર્યા હતા. અતિ ઉદારતાથી દશરથ મહારાજે બહુ લૂંટાવ્યું. સર્બસ દાન દિનઃ સબ કાહુ જેહી પાવા રાખા નહીં તાહુ. સોનાના કટોરામાં મધ ભર્યું. વશિષ્ઠ ઋષિ વેદ મંત્રો બોલીને તે મધને અભિમંત્રિત કરવા લાગ્યા. અગ્નિર આયુષ્યમાન વનસ્પત્યૈરા આયુષ્યમાન તેજશ્ચ વાયુ આયુષ્યમંતમ કરોમિ. સોમ આયુષ્યમાન સર્વોષનિ આયુષ્યમાન તેન ત્વમ આયુષ્યમંતમ કરોમિ. સમુદ્ર આયુષ્યમાન સદ્રવંતી આયુષ્યમાન તેન ત્વમ આયુષ્યમંતમ કરોમિ. બાળકનું આયુષ્ય વધે, એનું બળ વધે, એનું તેજ વધે. બાળકનો જન્મ થાય ત્યારે જાત કર્મ સંસ્કાર કરવાનો હોય છે. જન્મ થયા પછી મધ ચટાડવાનું હોય છે. શાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવ્યા છે. અન્ન પ્રાસન નામ સંસ્કરણ જનોય વગેરે 16 સંસ્કાર છે. જીવને શુદ્ધ કરવા સંસ્કારની જરૂર છે, પણ આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે. એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે, તેમાં પણ ધાર્મિક વિધિને મહત્ત્વ આપવામાં આવતું નથી, કેવળ લૌકિકને મહત્ત્વ આપવામાં આવે છે. ગૌર મહારાજને કહેવામાં આવે છે કે મહારાજ પૂજા વહેલી પતાવજો, અમારો વરઘોડો 3 કલાક ગામમાં ફરવાનો છે. વરઘોડો એ લૌકિક છે, પૂજા એ ધાર્મિક ક્રિયા છે. ધાર્મિક વિધિ મુખ્ય છે, પણ ધાર્મિક વિધિ ગૌણ બની જાય છે, લૌકિક મુખ્ય બની જાય છે. ઋગ્વેદ યજુર્વેદના અનેક મંત્રો બોલીને અભિમંત્રિત કરેલા મધનો કટોરો વશિષ્ઠ ઋષિએ રાજાના હાથમાં આપ્યો અને સમજાવ્યું કે હવે તમારે અંદર જવાનું છે. તમારી અનામિકા આંગળી મધમાં બોરીને બાળકની જીભ ઉપર મધ ચટાડવાનું છે. મધુપ્રાસન સંસ્કાર માટે ગુરુદેવની આજ્ઞા થતાં મહારાજ દશરથ હાથમાં મધનો કટોરો લઈને અંદર જવા લાગ્યા. કૌશલ્યાજીના મહેલમાં આજે અતિશય ભીડ થઈ હતી. દેવો, ઋષિઓ, મહાત્માઓ ગુરુરૂપે શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે આવ્યા હતા. જે અંદર પ્રવેશ પામતા તેમને રામજીના દર્શનમાં એવો તો આનંદ મળતો કે અતિ આનંદમાં બહારનું જગત ભૂલી જતા. અતિ આનંદમાં કોઈને બહાર નીકળવાની ઈચ્છા જ થતી ન હતી. દેવો, ઋષિઓ શ્રી રામ દર્શન કરતા તન્મય થયા. શ્રી રામ જન્મ મહોત્સવમાં બધાને બહુ જ આનંદ થયો, પણ એક ચંદ્ર દુઃખી થયો. ચંદ્ર રામજી પાસે જઈને રડવા લાગ્યો. પ્રભુએ પૂછ્યું કે ભાઈ તું કેમ રડે છે? ચંદ્રએ કહ્યું, મહારાજ તમે આ સૂર્યને જરા સમજાવો ને, 12 કલાક થયા તે એક જ જગ્યાએ ઊભો રહ્યો છે, આગળ જતો જ નથી. આજે સૂર્યનારાયણને બહુ આનંદ થયો હતો. સૂર્યને એમ છે કે મારા વંશમાં આજે પરમાત્મા પ્રગટ થયા છે. સૂર્યને શ્રી રામના દર્શનમાં એવો તો આનંદ થયો કે તે આનંદના અતિરેકમાં એના ઘોડા સ્થિર થઈ ગયા. સૂર્ય રથની ગતિ થંભી ગઈ. સૂર્ય અસ્ત થાય તે પછી ચંદ્ર આવી શકે, પણ સૂર્ય ખસતો નથી. ચંદ્રને ઉતાવળ થઈ, તેથી તેણે શ્રી રામજીને ફરિયાદ કરી કે આ સૂર્ય મને આવવા દેતો નથી. રથ સમેત રવિ થાકે ઉ નિશા કવન બીતી હોય. રામજીએ ચંદ્રને કહ્યું, ચંદ્ર આજથી તારું નામ હું ધારણ કરીશ, મારું નામ રામચંદ્ર રહેશે, તું ધીરજ રાખ. આ અવતારમાં મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ હવે કૃષ્ણ અવતારમાં તારા માટે રાત્રે 12 વાગ્યા પછી આવીશ. સૂર્યવંશમાં પ્રગટ થઈને શ્રી રામચંદ્રજીએ આ જન્મમાં સૂર્યને લાભ આપ્યો. કૃષ્ણ અવતારમાં ચંદ્રવંશમાં પ્રગટ થઈને પરમાત્માએ ચંદ્રને લાભ આપ્યો. ચંદ્રને રામ અવતારનું એ વચન હતું. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત ગાઢ નિંદ્રામાં હતું. જગતમાં 2 જ જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી, અને આકાશમાં જાગતો હતો ચંદ્ર. જે જાગે છે એને પરમાત્માના દર્શન થાય છે, જે સુતેલા છે તેને સંસાર મળે છે. મોહનિશા સબુ સૌ નિહાગા દેખ્ય સપન અનેક પ્રકારા, એહી જગ જામિની જાગહી જોગી પરમાર્થી પ્રપંચ વિયોગી. જાનીય તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય બિલાસ બિરાગા, હોઈ વિવેકુ મોહ બ્રહ્મ જાગા, તબ રઘુનાથ ચરણ અનુરાગા. આ મોહરૂપી રાત્રિમાં સૂઈ રહેનારા અનેક પ્રકારના સ્વપ્નમાં રાચે છે, ભોગ ભોગવે છે, વાસના વધારે છે, એમાં જ રચ્યા પચ્યા રહે છે, અને તેથી તે સદા ઊંઘતા જ રહે છે. પણ જે યોગી છે, જ્ઞાની છે, પરમાર્થી છે, ભક્ત છે, જેણે માયાના પ્રપંચને દૂર કર્યો છે, તે આ સંસારમાં જાગે છે નહીં. પ્રબુદ્ધ પ્રતિભાસ દેહે દેહોપયોગી ન્યપી ચ પ્રપંચે કરોત્યહંતામ મમતા મિદંતામ કિંતુ સ્વયં તિષ્ઠતિ જાગરેણ. વિષય ભોગોનો જે ત્યાગ કરે છે, જેના હૃદયમાં સંસાર પ્રત્યેની કોઈ આસક્તિ રહેતી નથી, જેણે હું તું અને મારું તારું ત્યજી દીધા છે, તે આ જગતમાં જાગ્યો છે. સુતેલો સંસાર સુખ ભોગવે છે અને જાગેલો પરમાત્માનો આનંદ અનુભવે છે. જ્ઞાનને જ ઈશ્વરના દર્શન થાય છે. જે કામને આધીન છે તે સુતેલો છે, જે કોઈ દિવસ કામને આધીન થતો નથી તે જાગ્યો છે, જેનો મોહ છૂટી ગયો છે, જેનામાં વિવેક વૈરાગ્ય સ્થિર થયા છે તે જ જાગ્યો છે, તેને જ પરમાત્મામાં પ્રીતિ થાય છે, તે જ પરમાત્માની ભક્તિ કરે છે. જીવ ન જાગે ત્યાં સુધી એને પરમાત્માના દર્શન થતા નથી.